એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ.
ગુજરાતી નિબંધ સંપદામાં રજૂ કરીએ છીએ પ્રવીણદરજી લિખિત ઓરડો. ઓડિયો પઠન શ્રેયા સંઘવી. જે પ્રકારની વાત કરવાનું મન છે તે જોતા ખંડ શબ્દ કંઈક ભારે, વધુ પડતો શિષ્ટ ગણાઈ જવા સંભવ છે. અને આમ પણ ખંડ શબ્દને બરાબર રીતે ચરિતાર્થ કરી બતાવે એવો એનો અસબાબ પણ ક્યાં છે? હા, એને ખંડ નહીં, આપણે ઓરડો જ કહીશું. બાળપણમાં અમે એને ગામડામાં ઓરડાથી જ ઓળખતા. આજે આ ક્ષણે મારા માટે તો એ ઓરડો જ છે, મારો ઓરડો. ખંડની અપેક્ષાનો ઠઠારો એમાં નથી, હું જાણું છું, પણ મારા માટે તો એ ખુદ મોટો ઠઠારો પટારો છે. અને એટલે તો મારે મન વ્હાઇટ હાઉસના કોઈ ઝાકમઝોળવાળા વિશાળ ખંડ કરતાંય તેનું મહત્ત્વ અદકેરું રહ્યું છે. આ ઓરડો તો મારી અનેક ખાટી મીઠી ક્ષણોનું તોરણ છે. તો આ એ ઓરડો જુઓ કેવો ટગર ટગર ટાંકી રહ્યો છે મને. એ એમ સમજે છે કે એને છોડીને હું નગરવાસી થઈ ગયો છું, નગરના કોઈ આલિશાન બંગલાના ખંડોની માયામાં લપેટાઈ ગયો છું. એની ત્રાસી નજરમાં અત્યારે એવો ઠપકો હું જોઈ શકું છું. પણ એને ક્યાં ખબર છે કે બાળપણથી માંડીને છેક આજ સુધી એ માત્ર મારો ઓરડો જ નહીં, મારું આખું મલ્લ મહાભવન પણ બની રહ્યો છે. આ ઓરડો એટલે મારા આખા ઘરનું નાભિ કેન્દ્ર. અહીં ઘૂસપૂસ થાય, ગોષ્ઠીઓ જામે, ક્યારેક ચર્ચાઓ ચાક લે તો કલાકો પણ નીકળી જાય. ક્યારે સચિવાલય બની જતો તો ક્યારેક એ અમારું ન્યાયાલય પણ. એનો દીદાર જોવા જેવો છે. બહુરૂપીની જેમ વારે તહેવારે એના વેશ બદલાતા રહે છે. લગ્ને લગ્ને કુંવારા વરરાજા જેવો એને કહો તો પણ ચાલે. શરદ આવે, દિવાળી આવે એટલે જોઈ લો એનો વટ. બાની નજર સૌ પ્રથમ એ ઓરડા ઉપર જ જાય. પરસાળ અને રસોડા કરતા એનું કદ લગભગ બમણાથી એ વધુ, એટલે તે રીતે તો એ મોભાદાર ગણાય જ. સાથે સાથે બાને પ્રિય એવી ઘણી બધી વસ્તુઓ પણ અહીં જ ગોઠવાય, મુકાય. એ રીતે બાને મન અને અમારે મન આર્ટ ગેલેરી જેવા એના માનપાન. નવરાત્રિ પહેલાં તો એના નવીનીકરણની તૈયારીઓ જોરશોરથી આરંભાઈ જાય. બા વહેલી સવારે ઉઠે, કોઈ ઓળખીતાને આગળના દિવસે કહી રાખ્યું હોય એટલે એ ટોપલો લઈને ત્યાં પહોંચી જાય. અમે પથારીમાંથી ઉઠીએ ત્યારે એ વાડાના એક નિશ્ચિત ખૂણામાં ઘોડાની લાદનો ટોપલો આવી ગયો હોય. બાનો આ ક્રમ બે પાંચ દિવસ ચાલે અને પછી આ ઓરડાને માટે ઘોડાની લાદ અને મુલાયમ લાલ માટીના મિશ્રણમાંથી ખાસ ગાર તૈયાર થતી. પરસાળ, રસોડા કે ઓસરી માટે ગાય ભેંસના છાણની ગાર. જોયું બાનો કેવો પક્ષપાત છે આ ઓરડા માટે. પછી બે ત્રણ દિવસ પછી પેલી ગારની માવજત થાય, પણ એ બધું વહેલી સવારે થતું. બપોરથી સાંજ સુધી બાનો સમય એ દિવસોમાં આ ઓરડા પાછળ જતો. મશેરીની ધરામાંથી લાવેલા મરડિયા વડે એ ઓરડામાં ઘર કરી ગયેલા ઉંદરોના દરને બરાબર તાળા વાગી જાય. જ્યાં દેવસેવા થતી અને પુસ્તકો મુકાતા એ તાકાને ફરીથી આકાર અપાતો. જૂનું લીપણ કાઢી નખાતું અને પછી સફેદ ચૂનાથી આ ઓરડો ધોળાતો. કહો કે એને સફેદ પીઠી ચડતી, એક નહીં બે પોતાથી. અંદર ચૂનામાં સરેશની સાથે અસલ ચકલી છાપ ગળી પણ ઉમેરાતી. બધું ધોળાઈ રહ્યા પછી દિવાલો તરફ નજર નાખી બા હરખાતી હરખાતી કહેતી, છે ને બધું બગલાની પાંખ જેવું. ધોળાઈ ગયાની રાત્રે અથવા તો બીજા દિવસની રાત્રે બાના વળી એ નવા કાર્યનો રાઉન્ડ શરૂ થતો. અને તે લીપણનો, પેલી ઘોડાની લાદમાંથી તૈયાર થયેલી ખાસ ગાર બા કહે તે પ્રમાણે તગારામાં અમારે વાડામાંના ઢગલામાંથી ભરી લાવવાની. તે દિવસે બાના હુકમથી પેટ્રોમેક્સ સળગાવાતી અને પછી એક ઓરપો, બીજો ઓરપો એમ બા ઓકળીઓ લેતી જાય. મદ્રાસ સુધીમાં તો લગભગ અડધો ઓરડો લીપાઈ ગયો હોય. એકે એક ઓકળી એવી કલાત્મકતાથી આવી જતી કે જાણે બાના હાથે એક પછી એક ઝાંઝર ન ગોઠવાતા હોય. બા લગભગ હૃદય રેડીને એ કામ કરતી. એકે ઓરપો આડવલો જાય તો બા શાની. જાણે ઓળંબો કે ફૂટપથથી મૂકીને એક એક ઓરપો ન લીધો હોય. બે ત્રણ દિવસમાં તો આખો ઓરડો લીપાઈને તૈયાર થઈ જતો. લીપણ સુકાયા પછી ઓરડા વચ્ચે ઊભા રહીને ચારે તરફ નજર કરીએ ત્યારે એકે એક ઓકળી બીજ ત્રીજના ચંદ્રનો ભાસ કરાવતી હસી રહી હોય. બાની આવી એક્સપર્ટશીપનો લાભ અડોશી પડોશીઓ જ નહીં, છેક બીજા ફળિયા સુધીના સંબંધીઓ પણ લેતા. ઓરડાને લીપવા ધોળવાની ક્રિયા આમ તો સ્નાનવિધિરૂપ પ્રારંભિક જ કહેવાય. અલંકારોથી વિભૂષિત તો હજી એને હવે થવાનું છે. બા પિત્તળના વાસણો ઉપર નરી ઓળઘોળ, ઘરના બધા વાસણોની યાદી એને મોડે. ઓરડાની ઊંચાઈનો ઉપરના 2.5-3 ફૂટ જેટલો ભાગ છોડી દઈને બાએ ચારે બાજુ સાગી લાકડાની અભરાઈ ખાસ કરીને પોતાના હાથે મૂકી છે. અભરાઈઓના માપતાલનો નકશો એના મનમાં બરાબર સ્પષ્ટ. એટલું જ નહીં, કઈ રકાબી કે કયો પ્યાલો અથવા તો કઈ પવાલી ક્યાં છે તે ગમે ત્યાં બેઠે બેઠે આપણને બતાવે. ભૂલે ચૂકે એકાદ વાસણની ક્યાંક જગ્યા પડે, ઉંદરો એને પાડે કે આડુંઓડું કરી દે તો બાની નજર તરત એ ઉપર પડે. પછી તો વાસણોને તે શોધે, તેની મૂળ જગ્યાએ વળી પાછું એ ગોઠવાય તો જ એને ચેન પડે. સ્થાન ભ્રષ્ટા બાના રાજ્યમાં ક્યાંય ચાલે નહીં, એટલે જ દિવાળી ટાણે અભરાઈ ઉપરથી વાસણ ઉતરાવવાથી માંડીને એને ઘસી માંજીને ચકચકિત કરી પુનઃ અભરાઈ ઉપર ગોઠવવાનું સુધીનું કાર્ય એ જાતે જ કરે. દિવાળીના 8-1 દિવસ બાકી હોય એટલે ઓરડાની ચારે બાજુની અભરાઈઓ ઝગમગી ઉઠતી. એકે એક વાસણ તેના કદ અને ઊંચાઈ પ્રમાણે ક્રમબદ્ધ રીતે ગોઠવાતું. ઓરડામાં પ્રવેશનાર આગંતુક પહેલી જ નજરે અંજાઈ જાય એવો એનો દબદબો. ઉઘાડી છાતીએ ગળામાં સુવર્ણહાટ લટકાવીને બેઠેલો કોઈ રૂવાબી રાજવી જ ઘડીભર જોઈ લો. આ ઓરડામાં મેજિકલ કોટ જેવું લીલા રંગનું લાકડાનું એક કબાટ છે. કેમ જાણે પણ હજી એના વિશેનું આકર્ષણ આજે એવું ને એવું જ રહ્યું છે. ગાદલાનું કબાટ ગણો તો એ, બાના દર દાગીના માટેની તિજોરી પણ એ, અને બાપુજીને વધારાના ઇમરજન્સી ટાણે ઉપયોગી બને એવા પૈસા રાખવાનું સ્થાન પણ એ. ઉપરના ખુલ્લા ભાગમાં ખાસ લગ્ન પ્રસંગે કે વાર તહેવારે પહેરવાના કપડાંની પેટીઓ રહેતી. બાકીનો જે ભાગ વધતો એમાં ક્યારેક અમારા રોજના નાસ્તાનો ડબ્બો કે એવું કશુંક પડી રહેતું. કબાટને દિવસમાં ગમે તેટલી વાર ખોલવું હોય તો છૂટ પણ. નીચેના બે ખાના, ઉપરનો અધિકાર તો બા બાપુજીનો જ. ક્યારેક બા બાપુજી એ ખાના ખોલીને બેઠા હોય અને અમે ક્યાંકથી આવી પડીએ તો તરત જ સમજી જઈએ આજે કુબેર ભંડાર ખુલ્યો છે, કશીક નવા જૂની છે. ઘર બંધ કરીને બહારગામ જવાનું બને ત્યારે આ ઓરડો સ્ટ્રોંગરૂમ બની જતો, તે આ રહસ્યસભર કબાટને લઈને. બરાબર એ કબાટને અડીને જ સ્ટેન્ડિંગ કિચનના માપનું આડું બીજું એક કબાટ છે. એ વળી જુદી રીતે જ અમારો અચંબો બની રહ્યું છે. અમારા માટે ઓરડાની માયા વધારી આપવામાં એ કબાટનો હિસ્સો પણ ઘણો રહ્યો છે. અમારું અક્ષયપાત્ર એ કબાટ હતું. શાળાએથી આવીને, રમી ભમીને આવીને કે નવરા પડ્યા હોઈએ ત્યારે અમારું ચિત્ત આ માયાવી કબાટ તરફ વળે. અમારું અક્ષયપાત્ર એ કબાટ હતું. કશી હટ પકડી હોય ત્યારે રાજી કરવા બાને પણ એ અક્ષયપાત્ર જેવા કબાટ પાસે જ જવું પડતું. એ કબાટના એક તરફના ભાગમાં સાવ અલગ પડી જતા બે ખાના છે. બંને ખાના આપણા કબજામાં. કાચની લખોટીઓથી માંડીને પેન પેન્સિલના ટુકડા, પત્તા, અભિનેતા અભિનેત્રીઓના ને દેવદેવીઓના ફોટા, બધું એ સેફમાં રહે. એ સેફનો વળી એક ઇતિહાસ છે, પણ જવા દો એ વાત. અને અમારા અક્ષયપાત્રની પાછળ બે અને બાજુમાં એક એમ ત્રણ તાકા છે. અક્ષયપાત્ર પાછળના બંને તાકા ડેડસ્ટોક જેવા છે. વૈભવ ગુમાવી દીધેલી રાજરાણી જેવી ખાલી શીશીઓ, અંગૂઠા પકડેલા છોકરાઓ જેવી વાંકી વળી ગયેલી ખીલ્લીઓ, કેન્સરના રોગી જેવા ડબલા, એ બધું ત્યાં ખીચોખીચ સાઇબિરિયાની જેલના કેદીઓની માફક ભરેલું રહે. બાજુ ઉપરનું તાકું સાવ નોખું. એ અમારી જસલોક હોસ્પિટલનો દેશી વિલાયતી બધી ખપની દવાઓ ત્યાં રહે. મધરાતે પેટમાં ચૂંક ઉપડે કે તાવ ચડે તો ગામડા ગામમાં ડાક્ટરને ક્યાં ગોતવા જઈએ? બધાની નજર પેલા તાકા તરફ જ જાય, સર્વધર્મ તજીને. પછી એ તાકાનું જ શણું લેવાનું રહે. સામેની દિવાલ પર બીજા બે તાકા ખરા, પણ એને તાકા નહીં કહીએ, એ તો સાક્ષાત સરસ્વતીના ગોખ જ કહેવાય. અમારા પેન, પાટી, પુસ્તકો બધું ત્યાં રહે, વ્યવસ્થિત રીતે રહે. બારણા તરફ આગળ વધીએ એટલે દિવાલ ઉપર ટીંગાવેલું લાકડાનું એક ખુલ્લું તાકું આવે. અમારું, અમારા ઘર સમસ્તું એ દેવાલય. સવાર પડે એટલે પહેલી નજર ત્યાં મૂકેલી દેવ દેવીઓની તસવીર ઉપર પડે. બાપુજી અને બા ભાવ વિભોર બનીને ઊભા ઊભા જ ત્યાં નિત્ય પૂજા પાઠ કરે. અમે મુક્ત બનીને એ બધું દેખ્યા કરીએ. કેવું પુનિત દ્રશ્ય રચાતું ત્યારે! કોકની સાથે શાળામાં લડી ઝઘડીને આવીએ કે કોઈક મંત્રેલા ચોખા ખવડાવવાની ધમકી આપી હોય અથવા પરીક્ષાઓ પાસે આવતી હોય તો અમે અમારા આ દેવાલય પાસે જઈને ઊભા રહીએ, તસવીરોને નમન કરીએ, આશકા પ્રસાદી લઈએ અને હળવા થઈને પાછા અમારા રમવાના ધમધોકાર ઉદ્યોગમાં પરોવાઈ જઈએ. શ્રદ્ધાના ઘણા પાઠ આ દેવાલય, આ ઓરડો અનાયાસે અમને શીખવી જતા. પેલા બંને કબાટની પાસે બે ખૂણામાં અનાજ ભરવાની બે તોતિંગ કોઠીઓ રહેતી. ઘણીવાર રાત્રે આંખ ખુલી જાય તો એ કોઠી ઉપર ભૂત બેઠું હશે એવો ડર લાગ્યા કરે. ધીમે રહીને બિલ્લીની ચૂપકી દીએ ઓઢેલો ચોરસો મુખ ઉપરથી ખસેડતા જઈએ ને ભૂતને બદલે એકલી કોઠી દેખાય એટલે તરત દ્રષ્ટિ પેલા દેવાલય તરફ વળે. ત્યાં સુધીમાં તો મનમાં બે ચાર વાર ગાયત્રી મંત્રનું રટણ પણ થઈ ચૂક્યું હોય. આ દેવાલયની નીચે ખૂણામાં પિતાજીનો માનીતો હુક્કો પડી રહે છે. ચલ્લમમાં તમાકુ દેવતા મૂકવાથી માંડીને હુક્કામાં તાજું પાણી ભરવાનું, નેહને ધોઈને સ્વચ્છ કરી હુક્કો તૈયાર કરવાનું, એ સર્વ કાર્ય ક્યારેક અમારે કરવાનું રહેતું. બપોરે બહાર પરસાળમાં જમ્યા પછી બાપુજી વામકુક્ષી કરતા હોય ત્યારે અમને મોકો મળે. નેહને મોંમાં મૂકવાની તક ઝડપી લેતા, ધુમાડા કરતા એમાંથી નીકળતો ગડગડ ગડગડ અવાજ અમારા માટે મોટું આકર્ષણ બની રહેતો. રાત્રે મિત્રોને મળીએ ત્યારે આ અને આવા બીજા પરાક્રમોની ધાડ મારી હોય એ અદાથી ચર્ચા કરતા. ઓરડો આમ ચારે બાજુના આવા રંગબેરંગી સાજન માજનથી શોભતો, પણ એ બધાની વચ્ચે ઝૂલતો હિંચકો તો એની શોભામાં ચાર ચાંદ લગાવી દેતો. એની હિંચ સાથે કવિતાઓ ગોખી છે, સંસ્કૃતમાં રૂપો મોઢે કર્યા છે, અંગ્રેજીના સ્પેલિંગ કડકડાટ કર્યા છે. એ હિંચકો અમારી મીની શાળા હતો. આમ તો બાપુજી ઘર બહારની દોસ્તીના ઝીમાય હતી. ઓરડા સુધી પહોંચવાનો અધિકાર બહુ ઓછા આગંતુકોને મળતો, પણ હિંચકા ઉપર આવીને અમે કોઈકને ક્યારેક બેઠેલા જોઈએ તો તરત સમજી જઈએ આ કોઈક વિશિષ્ટ અતિથિ છે, યા તો બાપુજીના ખાસ અંતરંગ મિત્ર છે. બાકી દીવાને ખાસના આ હિંચકા ઉપર બીજું કોણ બેસે? બપોરે જમ્યા પછી આ હિંચકા ઉપર ચીકણીની ડબ્બી સાથે અચૂક બેસે. ઝળહળતા ઓરડાની ચારે બાજુ એની નજર ફૂદદાની માફક ફર્યા કરે. એના મો ઉપર ત્યારે એકી સાથે પ્રસન્નતા અને ગર્વની લાગણી દુકાતી. બા, એ ઓરડાની કરતા ખરી ને? પિતાજી હુક્કો લઈને ક્યારેક હિંચકે બેસે ખરા, પણ એ ક્યારેક જ. દિવાળી જ નહીં, અન્ય કોઈ વાર તહેવારે પણ આ ઓરડાની રોનક બદલાતી. પેલા કબાટ, તાકા કે ડબલા ડબલીની સાફસૂફી થતી અને રંગરોગાન થતા. અરે, પેલા બધા જ વાસણો પણ ફરીથી ઘસાતા મંજાતા. માત્ર બાના મનમાં એ વિશેનો વિચાર આવવો જોઈએ. સત્યનારાયણની કથા આ ઓરડામાં જ થાય, લગ્ન પ્રસંગે ગણપતિ પણ આ ઓરડામાં જ કાઢવાના. ખાસ મહેમાનો આવ્યા હોય ત્યારે પણ હરખ પદુડો આ ઓરડો જ લાગે. સૌના ધામમાં ત્યાં રહે. શિયાળાની રાત્રિઓએ સગડીની આજુબાજુ આખો પરિવાર ઝૂંખું થઈને આ ઓરડામાં બેસી રહેતો. બા બાપુજીએ જિંદગીના ઘણા બધા આયોજનો અહીં બેસીને કર્યા છે, તો ઘણી બધી ગૂંચોને પણ અહીં જ ઉકેલી છે. એમનું કાફે હાઉસ, પીસ સેન્ટર કે મંદિર, બધું આ ઓરડો જ હતું. ઘરમાં કોઈ સાજું માંદું થયું હોય તો પણ પોતાની હુંફાળી સોડમાં આ ઓરડો જ લપાવી દેતો. ઓરડો આમ અમારા પરિવારનું ભર્યું ભર્યું આકાશ હતો. બે પ્રસંગોએ આ ઓરડાને મેં હૃદયને દળી નાખે એવી રીતે ખામોશ જોયો છે, અને તે નાની બહેન અને દાદીમાના મૃત્યુ તાણે. બંનેના શબને રાતભર આ ઓરડાએ છાતીએ લગાવી રાખ્યા હતા. છેલ્લા શ્વાસે ઠરડાઈ ગયેલી આંખો રમતા રમતા ડાબા હાથની હથેળીમાં સખ્ત રીતે ભીડી દીધેલી બંગડી અને કૂણા કૂણા ઘાસ જેવો ચહેરો બહેનનો એ અંતિમ રૂપ હજી સ્મૃતિમાં વલવલ્યા કરે છે. દાદીમાએ તો મૃત્યુની આગલી રાત્રિએ જ ભાન ગુમાવી દીધેલું. માત્ર ધમણની માફક જોરથી શ્વાસ ચાલ્યા કરતો હતો. જે ક્ષણે એ શ્વાસ અટક્યો એ ક્ષણે અમે ઓરડો સૌ ડૂમાઈ ગયા હતા. દાદીમાને ઈશ્વરે જીવન તો પાનખર જેવું આપ્યું હતું, પણ દાદીમા હૈયાથી તો વસંત જેવું જીવી ગયા. વાલપની મૂર્તિ જેવો એનો ભોળો ચહેરો તીવ્રપણે સ્મરણમાં જડાયેલો છે. અત્યારે તો ઓરડો મારી અનેક ક્ષણોનો સરવાળો બનતો જઈને એક આકાર રચે છે. હું એના એક એક ખૂણા તરફ વળું છું. પેલા કબાટ, તાકા, અભરાઈ ઉપરના વાસણો, દેવાલય, હિંચકો, દાદીમા, નાની બહેન અને હું એકાકાર બની જઈએ છે. નગરના આલિશાન બંગલાના ખંડમાંથી ક્યારેક પાછા ન વળવાની ઈચ્છા સાથે હમણાં તો હું ભાગી છૂટ્યો છું, દૂર દૂર.